મીટિંગ ની શરૂઆત કરીશું. 2/15/2016 સોમવાર, જર્સી સિટી સ્ટેલા પરમાર તથા કુટુંબ તરફથી આપ સર્વ ભાઈ બહેનોને પ્રભુ ઈસુના નામમાં સલામ પાઠવું છું. હું સર્વ સમયે હોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા એ હોવાને લીધે વડાઈ કરશે. દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે એ હોવાને મોટો માનો અને આપણે એકતા મળી તેનું નામ બુલંદ માનીએ. પ્રાર્થના કરીએ અને નેન્સી આંટી આપણને પ્રાર્થનામાં દોરશે. નેન્સી આંટી, હેલો.
હા, કરાવું છું.
યા, થેન્ક યુ.
યુ વેલકમ. પ્રાર્થના કરીએ. પ્રભુજી, ફરીને એક વખત તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે મહાન, સર્વશક્તિમાન, રાજાઓના રાજા અને પ્રભુ અના પ્રભુ અમને મળ્યા છો. આ સાંજના સમયે પ્રભુ, અમે તમારી સ્તુતિ આરાધના કરવા માટે, તમારા વચનો વાંચવા માટે અને અમારી પ્રાર્થના અને અમારી આભાર સ્તુતિ તમારા પાયાસની પાસે લાવવા માટે એકઠા મળ્યા છીએ, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમને આમંત્રણ આપીએ છીએ, અમારી મધ્ય હાજર થાવ. પ્રભુ, અમારા હૃદય મન વિચારોનો કબજો તમે લો. આત્માથી અને સત્યતાથી તમારું ભજન કરવા માટે પ્રભુ, તમે અમારા હૃદયને બાંધો, અમારા વિચારોને તમારા અખત્યારમાં રાખો. અને પ્રભુ, આ સમય અમારા માટે પુષ્કળ આનંદિત અને આશીર્વાદિત બને એવું તમે થવા દો. સ્ટેલાબેનને તમારી કૃપામાં પ્રભુ લીડ કરવા માટે સહાય કરજો. વર્ષાબેન અને કુટુંબને પ્રભુ વચન વાંચવા માટે સહાય કરજો. તમામ ગાનાર ભાઈ બહેનોને પ્રભુજી ગાવા માટે કૃપા આપજો. પુષ્કળ આશીર્વાદ આપજો પ્રભુ સર્વને. અમે જેઓ સાંભળીએ છીએ તેઓ પણ પ્રભુજી આજે આનંદિત અને આશીર્વાદિત બનીએ માટે પ્રભુ તમે અમારી સહાય કરજો તે પ્રાર્થના કરીએ છીએ. મનીષ કુટુંબને આશીર્વાદ આપો પ્રભુજી. અત્યાર પછીના સમય માટે અમે અમારી જાતોને તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુજી. વિશેષ ફોન લાઈનને તમારે પાસે મૂકીએ છીએ. કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં, સારામાં સારી રીતથી રેકોર્ડિંગ થાય એવું થવા દેજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
આમેન. થેન્ક યુ નેન્સી આંટી.
યુ આર વેલકમ.
આજે સ્તુતિ આરાધનામાં આપણે જવાના છે, તો જે ભાઈ બહેનો ગીત ગાવામાં ભાગ લેવાના છે તેમના નામ આ પ્રમાણે છે: વેલેન્ટિનાબેન, શિલ્પાબેન, ખુશાલભાઈ, ઉષા આંટી, લક્ષ્મીબેન, રવિનાબેન ને જેસીબેન. તો વેલેન્ટિનાબેન, આપ હાજર છો? હેલો.
હા શિલ્પાબેન, પ્રેસ ધ લોર્ડ.
હા, પ્રેસ ધ લોર્ડ. આપનું ગીત આપશો?
યા. અપનો કો તો इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं. एक गाल पर जो मारे तमाचा, दूजा गाल भी देना. ले जाए कोई एक मील जबरन, दो मील तो साथ जाना. अपनों को तो अपना सब कुछ सब लोग देते हैं, गैरों पर भी सब कुछ लुटाना मसीहा सिखाते हैं. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं. अपनों पे जैसा वैसा ही अपने पड़ोसी से प्यार करो. यीशु मरा तेरे पापों के कारण, ये विश्वास करो. अपनों पर तो लोग यहाँ पर एतबार करते हैं, कला में खुदा पर विश्वास करना मसीहा सिखाते हैं. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं, मसीहा सिखाते हैं। थैंक यू, प्रेज़ द लॉर्ड।
प्रेज़ द लॉर्ड, वेलेंडी चामेन, बहुत सरस गीत गयू कि अपने को तो इस दुनिया में सब प्यार करते हैं, लेकिन दुश्मन को प्यार करना मसीहा सिखाते हैं। प्रेज़ द लॉर्ड, बहुत सरस गीत छे। थैंक यू।
यू वेलकम।
शिल्पा बेन छो? शिल्पा कुशल भाई?
प्रेज़ द लॉर्ड। ભજન સંગ્રહ માં ગીત નંબર 471 471 ને ક્ષમા યાચના, અવાજ સંભળાય છે ને?
સંભળાય છે, આપો સંભળાય છે।
માફી આપ મને પતિત છો, માફી આપ મને, માફી આપ મને પતિત છો, માફી આપ મને, ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગર જે મુજનાથ, ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગર જે મુજનાથ, ઉગર જે મુજનાથ, પતિત છું માફી આપ મને, માફી આપ મને પતિત છો, માફી આપ મને, આજ્ઞા ઉલ્લંઘી લાખો તારી, દુખ દિલે દિન રાત, આજ્ઞા ઉલ્લંઘે લાખો તારી, દુખ દિલે દિન રાત, દુખ દિલે દિન રાત, પતિત છો માફી આપ મને, માફી આપ મને પતિત છો, માફી આપ મને, અપરાધ મારા કેવા ભયંકર, નિશ્ચય થાશે નાશ, અપરાધ અમારા કેવા ભયંકર, નિશ્ચય થાશે નાશ, નિશ્ચય થાશે નાશ, પતિત છું માફી આપ મને, માફી આપ મને પતિત છું, માફી આપ મને, કર તુ વિલાપ આદિલે અતિશય, માગે માફી આજ, કર તુ વિલાપ આદિલ અતિશય, માફી માગે આજ, માફી માગે આજ, પતિત છો માફી આપ મને, માફી આપ મને પતિત છો, માફી આપ મને, ખ્રિસ્ત દયાનો સાગર મોટો, શરણે આવું આજ. ખ્રિસ્ત દયાનો સાગર મોટો, શરણે આવું આજ, શરણે આવું આજ. પતિત છો માફી આપ મને, માફી આપ મને. પતિત છો માફી આપ મને, પતિત છો માફી આપ મને. આમેન
આમેન. માફી આપ મને, પતિત છું. બહુ સુંદર ગીત માટે કુશાલ અંકલ આપનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.
થેન્ક ગોડ, પ્રભુનો આભાર.
ઉષાબેન છો? ઉષાબેન, લક્ષ્મીબેન છો?
હાજી,
આપનું ગીત આપો લક્ષ્મીબેન.
અનુભવના સાક્ષીમાંથી ગીત છે. મારા પ્રાણ પ્રિય ઈસુ, મારા સૌથી વાલો તું, સૌથી વાલો તું છે પ્રભુ, સૌથી વાલો તું, સૌથી વાલો તું છે પ્રભુ, સૌથી વાલો તું. મારા પ્રાણ પ્રિય ઈસુ, મારો સૌથી વાલો તું. ઈસુ નામે મિત્ર મળ્યો, પ્રેમી છે અપાર. ઈસુ નામે મિત્ર મળ્યો, પ્રેમી છે અપાર. તેથી મને સંતોષ વાળ્યો પરમ પ્રિય પ્રભુ, મારા પ્રાણ પ્રિય ઈસુ, મારો સૌથી વાલો તું. દુઃખમાં આપે છે દિલાસો ઈસુ મદદગાર, દુઃખમાં આપે છે દિલાસો ઈસુ મદદગાર. મારી ચિંતા લે સાસો, બે પર હું રાખું, મારા પ્રાણ પ્રિય ઈસુ, મારો સૌથી વાલો તું. આખો સંસાર મને તજે શેતાન કરે જોર, આખો સંસાર મને તજે શેતાન કરે જોર. ઈસુ પ્રીતમ પાસે જરે છે સાથી હું ડરું, મારા પ્રાણ પ્રિય ઈસુ, મારો સૌથી વાલો તું. મારા સંકટ સાથે માથે લઈ લીધો, તેણે મારા સંકટ સર્વે માથે લઈ લીધો. તંગી માં તેરે છે સાથે ક્યારી મન મારું, મારા પ્રાણ પ્રિય ઈસુ, મારો સૌથી વાલો તું. મને નશથી તે ઉગારી કદી ન ખાય દોર, મને નશથી તે ઉગારી કદી ન ખાય દોર. સદા મારો સહાયકારી છે પ્રભુ ઈશુ, મારા પ્રાણ પ્રિય ઈશુ, મારો સૌથી વાલો તું. અગ્નિકોટ છે જ્યારે બાજુ મને સાનો ભય, અગ્નિકોટ છે જ્યારે બાજુ મને સાનો ભય. સંભળ મારી કરશે પ્રભુ તેનો વાલો હું, મારા પ્રાણ પ્રિય મારો સૌથી વાલો તું. આમેન. થેન્ક યુ.
આમેન. મારો પ્રાણ પ્રિય મારો સૌથી વાલો તું. લક્ષ્મીબેન, બહુ સરસ ગીત ગયું. થેન્ક યુ. Yeah, thank you. Ravina Ben, છો?
હા, હું છું.
હા, આપો ગીત આપનું.
ભજન સંગ્રહમાં 258મું ગીત છે. હમણાં જ તારણનો દિવસ છે. કર ખરી સજન તૈયારી, તારણ સુખ લેવા બારી, તવ જશે પ્રાણ કોવારી, કાયા પણ ધૂળ થનારી, અંતક તવ છે જો પાસે, જોતામાં ઝડપી જાશે, પછી ત્યાં તું કેસે શું વિચાર, હજુ ધરી લાચારી, તારણ સુખ લેવા પારી, કર ખરી સજન તૈયારી, તારણ સુખ લેવા બારી, કરવાનું તે નવ કીધું, પણ વ્યર્થ કામ કરી લીધું, થશે શિક્ષા તને બહુ ત્યાં, સમજ રજ્યા એક મનધારી, તારળ સુખ લેવા બારી, કર ખરી સજન તૈયારી, તારળ સુખ લેવા બારી, ઓળખને જોગ તારા, ગફલત મારે નહીં પ્યારા, જરૂર જાશે મહાનાશે, થાશે ખરાબી તારી, તારળ સુખ લેવા બારી, કર ખરી સજન તૈયારી, તારળ સુખ લેવા બારી, હે દેવ દયામય મોટો, માફીનો છે શું તોટો, ફી કર કરતા પ્રભુ ગમ થા, અરે થા થા થશે સુખ બારી, તારળ સુખ લેવા બારી, કર ખરી સજન તૈયારી, તારળ સુખ લેવા બારી, આવી જાઈ સુપાસે, શાંતિ તવ દિલ માં થાશે, પાપ બળશે મોક્ષ મળશે, સજા ટળશે અંતની તારી, તારળ સુખ લેવા બારી, કર ખરી સજન તૈયારી, તારળ સુખ લેવા બારી, તવ જશે પ્રાણ કોવારી, કાયા પણ ધૂળ થનારી. આમેન
આમેન. કરી ખરી સજન તૈયારી, તારણ સુખ લેવા ભારી. રવિના બેન, બહુ સરસ ગીત ગાયું. થેન્ક યુ વેરી મચ.
ઓકે, થેન્ક યુ.
શિલ્પા બેન, છો? શિલ્પા, ઉષા બેન, છો?
હા, હું છું.
હા, તો આપનું ગીત આપશો.
માણસ ધૂળ છે, ઘાસનું ફૂલ છે, જલદી તે કરમાય છે. માણસ ધૂળ છે, ઘાસનું ફૂલ છે, જલદી તે કરમાય છે. આજ તે આવે, કાલ તે જાય, ફૂલ ના જેવું મરે છે. જેમ અમીર ને તેમ ફકીર ને, બેવને મરણ લઈ જશે. જેમ અમીર ને તેમ ફકીર ને, બેવને મરણ લઈ
આપના સુંદર ગીત માટે આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ.
શિલ્પાબેન છો? શિલ્પા જેસીબેન છો? તો વાલો ઓપન ટાઈમ છે, કોઈને ગીત આપવું હોય તો આપી શકો છો.
હેલો,
હા મનીષભાઈ બોલો. હેલો, કામિનીબેન, શિલ્પાબેન, જેસીબેન, કોઈ ભી હોય તો આપનું ગીત આપી શકો છો. કોઈ ના આવે તો મનીષભાઈ ગીત આપશે.
હેલો.
હેલો,
હું સુશીલાબેન બોલું છું. હેલો,
હા આપનું ગીત આપો. આપો.
રાખો રાખો તમે પ્રીતિ પ્રભુ ઈસુએ દીધી રીતિ, રાખો રાખો તમે પ્રીતિ પ્રભુ ઈસુ દીધી રીતિ પગ ધોયા શિષ્યો નજારે રીતિ શીખવી તેણે ત્યારે પગ ધોયા શિષ્યો નજારે રીતિ શીખવી તેણે ચારે રાખો રાખો પૂરી પ્રીતિ પ્રભુ ઈસુએ દીધી રીતિ દુઃખ વેઠ્યો ખ્રિસ્તે ભારી પાપીઓને લે છે તારી દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી પાપીઓને લે છે તારી રાખો રાખો પૂરી પ્રીતિ પ્રભુ ઈસુએ દીધી રીતિ પ્રીતિ કીધી શિર સાટે પ્રાણ દીધો આપણ માટે પ્રીતિ કીધી શિર સાટે પ્રાણ દીધો આપણ માટે રાખો રાખો પૂરી પ્રીતિ પ્રભુ ઈસુએ દીધી રીતિ માથું નમી દીધો પ્રાણ બધા પામે પુરું ત્રાણ માથું નમી દીધો પ્રાણ બધા પામે પુરું ત્રાણ રાખો રાખો પૂરી પ્રીતિ પ્રભુ ઈસુએ દીધી રીતિ કેવી પ્રીતિ કીધી તેણે તેનો નમૂનો લઈએ આપણે કેવી પ્રીતિ કીધી તેણે તેનો નમૂનો લઈએ આપણે રાખો રાખો તમે પ્રીતિ પ્રભુ ઈશુએ દીધી રીતિ રાખો રાખો પૂરી પ્રીતિ પ્રભુ ઈશુએ દીધી રીતિ પ્રભુ ઈશુએ દીધી રીતિ આમેન
સુજલામેન સુંદર ગીત ગાયું આપનો આભાર માનું છું થેન્ક યુ
એ ચલો
કામિની બેન છો હેલો કામિની બેન છો બાઇબલ વાંચન તરફ જઈશું જે આપણે જૂના કરારમાં પુનર્નિયમનું પુસ્તક શરૂ કરવાના છે તેનો 1-5 અધ્યાય વાંચવાના છે 1-4 અધ્યાય વિલ્સનભાઈ અને ફેમિલી વાંચશે અને 5મો અધ્યાય આપણા વડીલ ઓલિવર અંકલ વાંચશે તો વિલ્સનભાઈ હાજર છો
હાજી બેન હા
યા તો પુનર્નિયમનું પુસ્તક તેનો 1-4 અધ્યાય વાંચવાના છે એ પહેલા હું પુનર્નિયમનું થોડું મારી પાસે છે તો વાંચું છું પછી આપ બાઇબલ વાંચનમાં દોરશો હિબ્રુ જૂના યા બોલો મનીષભાઈ
યા એટલે આપણે સોના આંટી પણ કદાચ આપણે આપશે થોડું વિવેચન એટલે આપણે યુ નો એ તમારું પૂછશે પછી એમનું પણ આપણે સાંભળીશું
ઓકે
ચાલુ કરીશું જો ઓકે યા આપો વાંધો નહીં જો
હિબ્રુ જૂના કરારમાં આ પુસ્તકનું નામ દબારીમ વચનો કે શબ્દો છે પુસ્તકમાં 1-11 શરૂઆતે જે વચનો એમ લખેલું છે કે તે પછી પુસ્તકનું નામ દબારીમ પડ્યું છે પણ આપણું પુનર્નિયમ નામ હિબ્રુ જૂના કરારના ગ્રીક તર્જુમાવાળા પુસ્તકને અપાયેલા ગ્રીક નામ બીજો નિયમ પરથી ઉતરી આવ્યું છે નિર્ગમન લેવીય ગણનાના પુસ્તકોમાં અગાઉ આપવામાં આવેલા ઘણા નિયમોનું અહીં પુનરાવર્તન થાય છે કયા સંજોગોમાં આ પુસ્તક લખાયું? તો ઇઝરાયેલી પ્રજા અરણ્યમાં 40 વર્ષનો પ્રવાસ લગભગ પૂરો કરવા આવી હતી અને તે મોઆબ દેશના મેદાનમાં યર્દન નદીના પૂર્વ કાંઠે આવી પહોંચી હતી અને હવે થોડા મહિનામાં જ યર્દન ઓળંગી કનાનમાં પ્રવેશવાની હતી. તે પ્રસંગે મોસાએ આપેલા ઉપદેશો આ પુસ્તકમાં નોંધેલા છે. મોસેએ પોતાના જીવનમાં પાછલા થોડા મહિનાઓમાં આ બોધવચન લોકોને આપ્યા હતા. પ્રભુએ મોસેને જણાવ્યું હતું તેમ તે કનાનમાં પ્રવેશવાનો નહોતો. પુસ્તકનો લેખક બાઇબલમાં પહેલા 5 પુસ્તકો પંચગ્રંથ તરીકે ઓળખાય છે તેનો લેખક મોસે હતો. એમ શરૂઆતથી જ યહૂદીઓ અને તે પછી ખ્રિસ્તીઓ માનતા આવ્યા હતા. આ પુસ્તકમાં નોંધેલા બધા જ ઉપદેશો મોસેના પોતાના છે. પુસ્તકનો 34મો અધ્યાય મોસેના મૃત્યુ વિશે છે. એ પછી કેટલાક કહે છે કે આ પુસ્તક મોસેએ પોતે લખ્યું જ ન હોય, પણ મોસેએ આખું પુસ્તક લખ્યું અને 34મો અધ્યાય બીજા કોઈએ કદાચ યહોશુઆએ પરિપિષ્ટ તરીકે ઉમેર્યો હોય શકશે. પુસ્તકનો સાર. પુસ્તકની શરૂઆતમાં મોસે છેલ્લા 40 વર્ષના મુખ્ય મુખ્ય બનાવોનું લોકોને સ્મરણ કરાવે છે. વળી પ્રભુએ તેમના નિયમો અને ખાસ કરીને 10 આજ્ઞાઓ કેવી રીતે અને કેવા કુદરતી વાતાવરણમાં આપી તે યાદ દેવડાવે છે અને પ્રભુની એકલાની જ આરાધના કરવાનો અનુરોધ કરે છે. પુસ્તકનો વિષય. પુસ્તકનો ખૂબ જ અગત્યનો વિષય આ છે. પ્રભુ પોતાના પસંદ કરેલા લોકોને પુષ્કળ ચાહે છે અને એ જ પ્રભુએ તેમને છોડાવ્યા છે અને ભારે આશીર્વાદ આપ્યો છે. તેથી લોકોએ આ ખાસ વાત યાદ રાખવાની છે અને પ્રભુ પર પ્રેમ કરવાનો છે અને તેમને આધીન રહેવાનું છે જેથી તેઓ ભરપૂર જીવન પામે, વધુ આશીર્વાદિત બનતા જાય અને પુસ્તકની ચાવીરૂપ પ્રભુએ એ સૌથી મોટી આજ્ઞા ગણી છે અને પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર. આમેન. સુનાબેન,
હાજી. હવે પુનર્નિયમ ના પુસ્તકની થોડીક રૂપરેખા બેને બહુ સરસ માંડવી અને થોડુંક મારી પાસે છે એ પણ હું જણાવવા માંગી રહી છું. પુનર્નિયમ એટલે અનુસંહિતા, ઇંગ્લિશમાં ડેટોનોમી કહેવામાં આવે છે અને હિન્દીમાં વ્યવસ્થા વિવરણ એવું કહેવામાં આવે છે. એટલે વ્યવસ્થા વિવરણ એટલે અનુસંહિતાનો અર્થ થાય છે. એટલે બીજો નિયમ હિબ્રુમાં મિસનેમ એટલે કે પુનરાવર્તન, કાયદા અને નિયમનું પુનરાવર્તન કે નિયમનો ઉતારો એવો અર્થ થાય છે. હવે પૂર્ણ નિયમ માટે હેબ્રુમાં બીજો એક શબ્દ પણ છે કે ઇલીએ, એનો અર્થ થાય છે આ પ્રમાણેના શબ્દો છે એમ અર્થ થાય છે. એટલે શબ્દો વચનો એ આપણે એક અને એકમાં પૂર્ણ નિયમમાં જોઈએ છે માટે હેબ્રુમાં ડેબેરિમ પણ થાય છે. આ પુસ્તકનો લેખક મૂસા છે. પુનર્નિયમ એ પંચ ગ્રંથો પૈકીનું એક પુસ્તક છે જે ઈસવીસન 1645માં લખાયું હતું અને પુનર્નિયમનું પુસ્તક પહેલા અધ્યાય 1-5 પ્રમાણે સૂપ સમુદ્ર પાસે મોઆબના અરણ્યમાં લખાયું હતું. એટલે ઇઝરાયેલ પુત્રો કનાનની લગભગ નજીક આવી ગયા હતા, ગયા હશે કદાચ એ વખતે, ત્યારે મૂસા આ નિયમ તાજો કરાવે છે. આ પુસ્તકમાં ઇઝરાયેલ પ્રજાની 40 વર્ષની અરણ્યમાંની રખડપટ્ટી, દેવની સહાય, દેવની મદદ અને આગેવાનીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે 40 વર્ષમાં એક પેઢી નાશ પામી હતી, મરી હતી. નવી પેઢી એટલે જૂના નિયમો થી મૂસા આ લોકોને વાકેફ કરે છે, કારણ કે નવી પેઢી છે, કેમ કે તેઓ હવે કનાનમાં પહોંચવાના છે. અને આ પુસ્તકમાં દેવ માણસ જાતને પુષ્કળ પ્રેમ કરે છે માટે માણસ પણ દેવને પ્રેમ કરે. આ પ્રેમ ભજન અર્પણ અને આધીનતા દ્વારા વ્યક્ત કરે છે. અને આ પુસ્તકમાં અમુક બાબતો યાદ રાખવા જેવી છે. એક તો નિયમ એ ચોથા અધ્યાય ને 9-10 કલમ માં આવે છે. કરાર જે કરારો કરે છે એ 4-4 અધ્યાય 23 કલમ માં આવે છે. ગુલામી એ 5-15 માં આવે છે. મહાન છુટકારો એ 7-18 કલમ માં આવે છે. અને દેવની મદદ અને આગેવાની એ 8-10 કલમમાં આવે છે. હવે પાપો પણ અંદર છે એ 9-7 કલમ બોલે છે. અને દેવનો ન્યાય એટલે 24-9 કલમ. અને 8મો પોઈન્ટ જોઈએ તો જૂના દિવસો એટલે 32-7 કલમ. એટલે આ પુસ્તકમાં યાદગાર ભાગો પણ છે. એટલે કે પહેલી મહાન આજ્ઞાઓ છે એ 6 અધ્યાયમાં છે. દેવની અજાયબ મદદ થતા મૂર્તિ પૂજા કરી આશીર્વાદો ભૂલી જવાના જોખમો છે એ 8 દર્શાવ્યા છે. અને અધીનતાના આશીર્વાદો અને પાપનો શાપ એ 28-અધ્યાયમાં છે. અને છેલ્લું મૂસા પોતાની નિવૃત્તિ જાહેર કરી અને યહોશવાની નિમણૂક કરે છે. અને મૂસાનું મરણ 34 બેને કીધું પ્રમાણે છે, દર્શાવેલું છે. એટલે અને જુઓ તમે ગીત સહસ્ત્રના 107-150 અધ્યાય એ પૂર્ણ નિયમ અંગેના છે. એ ગીત સહસ્ત્રના 5 વિભાગ છે. એમાં ઉત્પત્તિના અમુક ભાગ છે, નિર્ગમનના છે, ગણનાના છે, લેવીના છે અને 1-7-150 પૂર્ણ નિયમ અંગેના છે. હવે આંકડાકીય રીતે જોઈએ તો બાઇબલનું 5મું પુસ્તક છે, જે પંચગ્રંથ તરીકે આપણે હમણાં કીધું. એટલે 34મા અધ્યાયમાં એના 34 અધ્યાય છે. 959 કલમોમાં 33 સંદેશા છે. 519 દેવની આજ્ઞાઓ છે. 47 વચનો છે અને ખાતરી છે. અને 497 ભવિષ્યવાણીમાંથી 230 ભવિષ્યવાણીઓ અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. અને 80 કલમોનો નવો કરારમાં પણ ઉલ્લેખ એમનો અહીંના ધ્યાન જોવા મળે છે નવા કરારમાં. હવે પૂર્ણ નિયમ 4-1 જોઈએ. તે મુજબ જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખું છું તે તરફ લક્ષ દઈને તેમનો અમલ કરો. એટલે પૂર્ણ નિયમનો અર્થ જ નિયમનું પુનરાવર્તન. એટલે નિર્ગમન 20માં યહોવાએ મૂસાને જે 10 આજ્ઞાઓ આપી હતી એટલે મૂસાની હસ્તક જે અન્ય નિયમો કાનૂનો સંભળાવ્યા હતા તે વારંવાર મૂસા ઇસ્રાયેલ પુત્રોને ધ્યાનમાં લાવે છે અને તેમના મનમાં આમ ના હૃદયમાં ઠસાવા જાય છે. એટલે મૂસા વારંવાર આજ્ઞાઓ તેઓના માનસ પટ પર લાવે છે અને તેથી તેનો અમલ કરે, નિયમો પ્રત્યે સાવધાન રહી સજાગ રહે. કેમ કે તે જાણતો હતો કે આ લોકો ભૂલકા હૃદયના અને બંધખોર પ્રજા છે. એટલે નિયમો વચનો એ FSC 6:17 પ્રમાણે વચનરૂપી તલવાર છે. નીતિવચન 30:5 પ્રમાણે ઢાલ છે. તેમજ માઠી અને 4 અને 4 મુજબ માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. એટલે વચનો કેવળ પોતાની પાસે રાખવાના નથી કે સંભાળવાના નથી કે ફક્ત શીખવાના નથી, પરંતુ તેનો અમલ ફોલો કરવાના છે. એટલે મિત્રો, જ્યારે નિયમના પાલનમાં ઘણીવાર નિષ્ફળ જઈએ છીએ કેમ કે આપણને દેવ પ્રત્યે પ્રેમ નથી. અને યોહાનીસ વાર્તામાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મારા પર પ્રેમ રાખતા હશો અને મારી આજ્ઞા પાડશો તો ગુજરાતી કહેવત મુજબ મન હશે તો જરૂર માનવે જો હશે. માટે લક્ષ દઈએ અને આપણને આપેલા જે આજ્ઞાઓ છે એનો અમલ કરવાનો છે અને નિયમના પાલન માટે દેવનું સામર્થ્ય પામવાનું છે. એટલે પ્રભુ આપણા સર્વની આંખો ખોલી દે અને આપણાને સેનામાં નિહાળે, આપણે પ્રભુને નિહાળીએ એનું એક આખું કાવ્ય છે, પણ એ સન્નતિ પર હાલેલુયા આમેન. પ્રેઝ ધ લોર્ડ,
પ્રેઝ ધ લોર્ડ. પણ પુણ્યની એમની રૂપરેખા તમે બધી જ કીધી માટે તમારો આભાર માનું છું. બહુ સરસ તમે સમજાયું. થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ.
યા, આપણે બાઇબલ વાંચન તરફ જઈશું. ને વિલ્સનભાઈ ને ફેમિલી આપણને પુનર્નિયમનો 1-4 અધ્યાયમાં દોરશે. વિલ્સનભાઈ.
હા, આપણે ઈશ્વર પિતાના પવિત્ર બાઇબલમાંથી જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. પુનર્નિયમનું 1-4 અધ્યાય મારું કુટુંબ વાંચશે. એમાં પહેલો અધ્યાય હું વાંચીશ, બીજો અધ્યાય મારા બેન ઉષાબેન વાંચશે, અને ત્રીજો અને ચોથો અધ્યાય મારા પત્ની વર્ષાબેન વાંચશે. પહેલો અધ્યાય પુનર્નિયમ અને તેનો પહેલો અધ્યાય. જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં ધૂપ સમુદ્રની સામેના અરાબાહમાં પારાન તથા તોફેલ તથા લાબાન તથા હસેરોથ તથા દી જહાબ તેઓની વચમાં સર્વ ઇસ્રાયેલ પુત્રોને કહી સંભળાવ્યા તે નીચે મુજબ છે. સેયર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બારનેઆ સુધીનું અંતર 11 દિવસની મજલ જેટલું છે, અને 40મા વર્ષના 11મા માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇસ્રાયેલ પુત્રોને તારું મૂસાને આપી હતી તે તેણે તેઓને કહી સંભળાવી. એટલે અમોરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો, ને બાસોનનો રાજા ઓગ જે આસ્તારોથમાં એડ્રેઇડ પાસે રહેતો હતો, તેઓને તેણે મારી નાખ્યા. ત્યાર પછી યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાનો આરંભ કરીને કહ્યું કે યહોવા દેવે હોરેબ પર આપણને કહ્યું હતું કે તમને આ પર્વત પર રહેતા ઘણો જ વખત વીતી ગયો છે, તો તમે પાછા ફરો ને કૂચ કરીને અમોરીઓના પહાડી મુલકમાં તથા તેની નજીકની સર્વ જગામાં, એટલે અરાબામાં પહાડી પ્રદેશમાં ને નીચલા પ્રદેશમાં તથા નેગેબમાં તથા સમુદ્ર કાંઠે કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં, એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે, તો તેમાં પ્રવેશ કરો. ને જે વિશે યહોવાએ તમારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહીમ ઈસાક તથા યાકુબની આગળ સોગન ખાધા કે હું તે તમને તથા તમારી પાછળ તમારા વંશજોને આપીશ, તેનું વંતન સંપાદન કરો. અને તે સમયે મેં તમને એમ કહ્યું હતું કે હું પોતે એકલો તમારો બોજ ઉપાડવાને શક્તિમાન નથી, યહોવા તમારા દેવે તમારો વિસ્તાર વધાર્યો છે. જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓને જેટલી છે. તમારા પિતૃઓનો દેશ દેવ યહોવા તેણે તમને આપેલા વચન પ્રમાણે તમે છો, તે કરતા 1000 ગણા તમને વધારો ને તમને આશીર્વાદ દો. હું પંડે એકલો તમારો જુમ્મો ને તમારો બોજ તથા તમારા કજિયા સી રીતે ઉપાડી શકું, માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની તથા બુદ્ધિમાન તથા નામીચા પુરુષોને પસંદ કરો, ને હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ. અને તમે મને ઉત્તર દીધો કે જે વાત તે કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે. તેથી તમારા કુળોના મુખ્ય જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારે તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે જેવા તમારા કુળો તે પ્રમાણે 1000-1000ના સરદારો તથા 100-100ના સરદારો તથા 10-10ના સરદારો તથા અમલદારો ઠરાવ્યા. અને તે વખતે મેં તમારા ન્યાયાધીશોને એવી ફરમાઈશ કરી હતી કે તમારા ભાઈઓ વચ્ચેના વાંધા સાંભળીને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશીની વચ્ચે તમારે અદલ ન્યાય કરવો. ન્યાય કરતા તમારે આંખની શરમ રાખવી નહીં. નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહીં, કેમ કે ન્યાય કરવો એ તો દેવનું કામ છે. અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ. અને તમારે શું શું કરવું તે સર્વ વિશે મેં તમને તે વખતે આજ્ઞા કરી હતી. અને આપણે હોરેબથી ઉપડ્યા ને જે સઘળું વિશાળ તથા ભયંકર અરણ્ય તમે જોયું તે ભગવા આપણા દેવે આપણને દીધેલી આજ્ઞા પ્રમાણે અમૂર્યના પહાડી મુલકને રસ્તે ચાલતા આપણે ઓળંગ્યું અને આપણે કાદેશ બાનિયામાં આવી પહોંચ્યા. ત્યારે મેં તમને કહ્યું કે અમૂર્યોનો જે પહાડી મુલક યહોવા આપણો દેવ આપણને આપવાનો છે તેમાં તમે આવી પહોંચ્યા છો. જુઓ, યહોવા તમારા દેવે તે દેશ તમારી આગળ મૂક્યો છે. માટે યહોવા તારા પિત્રોના દેવે તને કહ્યું છે તે મુજબ આગળ વધીને તે સર કર. બીશ નહીં ને ગભરાઈશ પણ નહીં. અને તમારામાંના પ્રત્યેકે મારી પાસે આવીને કહ્યું કે આપણે માણસો મોકલીએ, એ સારું કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને ક્યાં ક્યાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિશે તેઓ પાછા આવીને આપણને ખબર આપે. અને એ સૂચના મને ઘણી સારી લાગી. અને મેં દરેક કુળમાંથી એક એક માણસ એટલે તમારામાંથી 12 માણસો લીધા. અને તેઓ પાછા ફરીને પર્વત પર ચડ્યા ને એસ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી. અને તેઓ તે દેશના ફળ સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓએ એવી ખબર આણી કે જે દેશ યહોવા આપણો દેવ આપણને આપવાનો છે તે સારો છે. તો પણ તમે ત્યાં જવા નહીં ચાહતા. યહોવા તમારા દેવની આજ્ઞાની વિરુદ્ધ બંધ કર્યું અને તમારા તંબુઓમાં બળબળ કરીને તમે કહ્યું કે યહોવાને અમારા પર વેર હતું, તે માટે અમૂર્યોના હાથમાં અમને સોંપી દઈને અમારો નાશ કરવા સારું તે અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો છે. અમે આગળ ક્યાં જઈએ? તે લોકો આપણા કરતા કદાવર તથા ઊંચા છે, તે નગરો મોટા છે ને તેમના કોટ ગગન જેટલા ઊંચા છે. અને વળી ત્યાં અનાક પુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એમ કહીને અમારા ભાઈઓએ અમારા ગાત્ર શિથિલ કરી નાખ્યા છે. ત્યારે મેં તમને કહ્યું કે ડરોમાં ને તેઓથી બી ન જાઓ. યહોવા તમારો દેવ જે તમારી આગળ ચાલે છે તે તમારે સારું યુદ્ધ કરશે. મિસરમાં જે સઘળા કૃત્યો તેણે તમારી આંખો આગળ કર્યા તે પ્રમાણે તે કરશે. તેમજ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગ્યા આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેડે તેડે તેમ યહોવા તારા દેવે તને કેડે તેડી લીધો છે તે પ્રમાણે. તો પણ આટલું બધું થયા છતાં તમે યહોવા તમારા દેવનો ભરોસો કર્યો નહીં. જોકે રસ્તે તમારે વાસ્તે તંબુઓ તાણવાની જગ્યા શોધી કાઢવાને તથા તમારે કયે રસ્તે જવું તે બતાવવાને રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તે તમારી આગળ ચાલતો હતો. તો પણ અને યહોવા તમારા બોલવાનો સાથ સાંભળીને કૃપામાન થયો ને તેણે સોગંદ ખાઈને કહ્યું કે જે સારો દેશ તમારા પિત્રોને આપવાને મેં સોગંદ ખાધા છે તે આ દુષ્ટ પેઢીના આ માણસોમાંથી એક પણ જોશે નહીં. ફક્ત યફુનેહનો પુત્ર કાલે તે જોશે અને જે ભૂમિ ઉપર તેના પગ ફર્યા છે તે હું તેને તથા તેના વંશજોને આપીશ, કેમ કે તે સંપૂર્ણ રીતે યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો છે. વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપાયમાન થઈને કહ્યું કે તું પણ તેમાં પ્રવેશ કરશે નહીં. નૂનનો પુત્ર યહોશુઆ જે તારી હજુરમાં ખડો રહે છે તે તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ, કેમ કે ઇસ્રાયલને તે તેનો વારસો અપાવશે. વળી તમારા બાળકો જેઓના વિશે તમે કહ્યું કે તેઓ બક્ષ થઈ પડશે, તથા તમારા છોકરાઓ જેઓને આજે ભલા ગુંડાનું ભાન નથી તેઓ તેમાં પ્રવેશ કરશે, અને તેઓને હું તે આપીશ ને તેઓ તેનું વતન પામશે. પણ તમે તો પાછા ફરો ને અરણ્યમાં સુખ સમુદ્ર ને રસ્તે થઈને ચાલો. ત્યારે તમે મને એવો ઉત્તર આપ્યો કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અમે ઉપર ચડીને આપણા દેવ યહોવાએ આપણને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું, અને તમો સર્વ માણસો પોતપોતાના યુદ્ધ શસ્ત્ર સજીને પર્વત ઉપર જવાને અધીરા થઈ ગયા હતા. અને યહોવાએ મારી પાસે તમને કહેવડાવ્યું કે ઉપર જશો માં તમે યુદ્ધ પણ કરશો માં રખીને તમે તમારા શત્રુઓની આગળ હાર ખાઓ, કેમ કે હું તમારી મધ્ય નથી એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહીં અને તમે યહોવાની આજ્ઞાની વિરુદ્ધ ફિતૂર કર્યું ને મદોન્મત થઈને તે પહાડી મુલકમાં ચડી ગયા. અને તે પહાડી મુલકમાં રહેનાર અમોરીઓ તમારી વિરુદ્ધ નીકળી આવ્યા ને માખીઓની પેઠે તમારી પૂંઠે લાગ્યા ને શહેરમાં છેક હોડમાં સુધી તમને મારીને હાર ખવડાવી, અને તમે પાછા આવીને યહોવાની હજુરમાં વિલાપ કર્યો. પણ યહોવાએ તમારી વાણી સાંભળી નહીં ને તમારી દરકાર કરી નહીં. આથી જેટલા દિવસ તમે કાદેશમાં રહ્યા તે ગણતા તમે ત્યાં ઘણા દિવસ રહ્યા.
પુનર્નિયમનો બીજો અધ્યાય. ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું તે મુજબ આપણે પાછા ફરીને શુભ સમુદ્રને રસ્તેથી અરણ્યમાં ચાલ્યા, અને આપણે ઘણા દિવસ સુધી સૈયર પર્વતની આસપાસ ફરતા ફર્યા. પછી યહોવાએ મને એમ કહ્યું કે આ પર્વતની આસપાસ તમે પૂરતી મુદત સુધી ફર્યા કર્યું છે, હવે તમે ઉત્તર તરફ વળો. વળી કહ્યું કે લોકોને તું એવી આજ્ઞા કર કે તમે સૈયરમાં રહેનારા તમારા ભાઈઓ એસાવ પુત્રની સીમમાં થઈને જવાના છો, અને તેઓ તમારાથી બીસે, માટે તમે બરાબર ખબરદાર રહેજો, તેઓની સાથે લડશોમાં, કેમ કે તેમના દેશમાંથી હું તમને કંઈ આપીશ નહીં, અરે ડગલા જેટલું પણ આપીશ નહીં, કેમ કે સૈયર પર્વત તો મેં એસાવને તેના વતનને સારું આપ્યો છે. તમે ખાવા સારું ખોરાક પૈસા આપીને તેમની પાસેથી ખરીદો, અને પીવા સારું પાણી પણ પૈસા આપીને તેમની પાસેથી ખરીદો, કેમ કે યહોવા તારા દેવે તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ લીધો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ 40 વર્ષ સુધી યહોવા તારો દેવ તારી સાથે રહ્યો છે, તને કશાની ખોટ પડી નથી. તેથી સૈયરવાસી આપણા ભાઈઓ એસાવ પુત્રને છેડ્યા વગર આપણે તેમના પ્રાંતમાં થઈને અરાબા અને રસ્તે થઈને એલાટ તથા એશિયોન ગેબેથી ગયા, અને આપણે વળીને મોઆબના અરણ્યને રસ્તે ચાલ્યા. અને યહોવાએ મને કહ્યું કે મોઆબને સતાવશોમાં તેમજ તેમની સાથે યુદ્ધ કરી લડશોમાં, કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહીં, કેમ કે આ તો મેં લોત પુત્રોને વતન તરીકે આપ્યું છે. અગાઉ તેમાં એમીઓ વસતા હતા, તે લોક અનાકીઓના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા. અનાકીઓની પેઠે તેઓ પણ રફાઈઓ ગણાય છે, પણ મોઆબીઓ તેઓને એમીઓ નામ આપે છે. અગાઉ હોરીઓ પણ સૈયરમાં રહેતા હતા, પણ તેઓ પછી એસાવ પુત્ર તેમની જગ્યાએ આવ્યા, અને તેઓ પોતાની આગળથી તેમનો નાશ કરીને તેમની જગ્યાએ વસ્યા, જેમ ઇસરાયલ જે દેશ યહોવાએ તેઓને વતનને સારું આપ્યો તેને કર્યું હતું તેમ જ. હવે ઉઠો, ને ઝેરે જ નાળ ઉતરો અને આપણે ઝેરે જ નાળ ઉતર્યા અને આપણે કાદેશ બારનિયાથી નીકળ્યા ત્યારથી તે આપણે ઝેરે જ નાળ ઉતર્યા ત્યાં સુધીમાં 38 વર્ષની મુદત વીતી. એ મુદતમાં લડવૈયા પુરુષોની આખી પેઢી યહોવાએ તેઓને સોગંદ ખાઈને કહ્યું હતું કે તે મુજબ છાવણી મધ્યેથી નાશ પામી હતી. વળી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા તારું યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. હવે લોકો મધ્યેથી સર્વ લડવૈયાનો નષ્ટ થયા તથા મરી ફીક્યા. ત્યાર પછી એમ બન્યું કે યહોવાએ મને કહ્યું કે તું આજે આર એટલે મોઆબની સરહદ ઓળંગવાનો છે અને જ્યારે તું આમોન પુત્રની સામે નજીક આવે ત્યારે તેમને સતાવીશમાં તેમજ તેમની સાથે લડીશમાં. કેમ કે હું તને આમોન પુત્રના દેશમાંથી વતન આપીશ નહીં, કેમ કે મેં તને લોત પુત્રોને વતન તરીકે આપ્યું છે. તે પણ રફાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા, પણ આમોનીઓ તેઓને જામજુમીઓ એવું નામ આપે છે. તે લોકો અનાકીઓની પેઠે બળવાન તથા કદાવર હતા ને તેઓની સંખ્યા ઘણી હતી, પણ યહોવાએ એમની આગળથી તેમનો વિનાશ કર્યો અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગાએ વસ્યા. જેમ હોરીઓનો વિનાશ કરીને તેણે સૈયરવાસી એસાવ પુત્રોના લાભમાં કર્યું હતું તેમજ, અને તેઓએ તેમનું વતન લઈ લીધું ને તેમની જગ્યાએ તેઓ આ સુધી વસ્યા. અને આવીઓએ જેઓ ગાઝા સુધીના ગામડામાં રહેતા હતા તેઓનો કાપતોરીઓમાંથી ઘસી આવીને વિનાશ કર્યો ને તેમની જગ્યાએ રહ્યા. હવે તમે ઉઠો, આગળ ચાલો ને આર્નોનની ખીણ ઓળંગો. જો મેં અમોરી સિહોનને એટલે હેસબોનના રાજાને તથા તેના દેશને તારે સ્વાધીન કર્યો છે, તેનું વતન પ્રાપ્ત કરવું શરૂ કર ને તેની સાથે યુદ્ધ મચાવ. હું આથી આકાશ તળેની સર્વ પ્રજા ઉપર તારો ડર તથા તારો ધાક એવો બેસાડવા માંડીશ કે તેઓ તારું નામ સાંભળીને ધ્રુસશે ને તારાથી ત્રાહે ત્રાહે પુકારશે. અને કેદોમના અરણ્યમાંથી મેં હેસબોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે તેઓ સલાહનો સંદેશો લઈને કહે કે મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે જ ચાલીશ, હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહીં, અને ખાવાને અન્ન તું મને પૈસા લઈને વેચાતું આપજે અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગ પાળા જવા દે. જ્યાં સુધી હું યર્દન ઉતરીને અમારો દેવ યહોવા અમને જે દેશ આપવાનો છે તેમાં પહોંચ્યું ત્યાં સુધી જેમ સૈયરવાસી એસાવ પુત્રો તથા આરવાસી મોબાબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્ત. પણ હેસબોનના રાજા સિંહોને પોતાના દેશમાં થઈને આપણને જવા દેવાની ના પાડી, કેમ કે યહોવા તારા દેવે તેનું મન કઠણ કર્યું હતું ને તેનું હૃદય હઠીલું કર્યું હતું કે તેને તારા હાથમાં સોંપે જેમ આજે છે તેમ. અને યહોવાએ મને કહ્યું કે જો સિંહોના તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે, વતન પ્રાપ્ત કરવા માંડ કે તું તેના દેશનો વારસો પામે, ત્યારે સિંહોન પોતે તથા તેના સર્વ લોકો યહાશ આગળ આપણી સામે યુદ્ધ કરવા સારું નીકળી આવ્યા અને યહોવા આપણા દેવે તેને આપણને સ્વાધીન કરી દીધો અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો અને તે સમયે આપણે તેના સર્વ નગરો લઈ લીધા ને વસ્તીવાળા સર્વ નગરોનો તેમની સ્ત્રીઓનો તથા બાળકો સુધા પૂરો નાશ કર્યો. આપણે કોઈને પણ જીવતું રહેવા દીધું નહીં, માત્ર જે નગરો આપણે લીધા હતા તેમની લૂંટ સાથે આપણે પોતાને સારું ઢોર લીધા. આર્નોનની ખીણની સરહદ પરના અરોએથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલિયાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહીં. યહોવા આપણા દેવે સઘળું આપણને સ્વાધીન કર્યું. ફક્ત આમોન પુત્રોના દેશની નજીક તથા યાબોક નદીના કાંઠા પરનો સઘળો પ્રદેશ તથા પહાડી મૂલકના નગરો તથા જે જગા વિશે યહોવા આપણા દેવે આપણને મના કરી તેમની નજીક તું આવ્યો નહીં.
પુનર્નિયમનો પુસ્તક અને તેનો ત્રીજો અધ્યાય. ત્યાર પછી આપણે વળીને બાશાનના રસ્તે આગળ ચાલ્યા અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેય આગળ આપણી સામે યુદ્ધ કરવા સારું નીકળી આવ્યા અને યહોવાએ મને કહ્યું કે તેનાથી તું ડરીશ માં, કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે, અને અમોરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો તેને તે કર્યું, તેમજ એને પણ કર. એમ યહોવા આપણા દેવે બાશાનના રાજા ઓગને પણ તથા તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા, અને તેનું કોઈ પણ જીવતું રહ્યું નહીં ત્યાં સુધી આપણે તેનો પરાજય કર્યો, અને તે સમયે આપણે તેના સર્વ નગરો લઈ લીધા. આપણે તેઓની પાસેથી લઈ ન લીધું હોય એવું એકે નગર ન હતું. 60 નગરો તથા આર્ગોબનો આખો પ્રાંત એટલે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે લીધું. આ બધા નગરોને રક્ષણને માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતા, અને તે ઉપરાંત કોટ વગરના બીજા ગામો ઘણા હતા. અને જેમ આપણે હેશબોનના રાજા સિહોનને કર્યું તેમ આપણે તેમનો પૂરો નાશ કર્યો. તેને વસ્તીવાળા સર્વ નગરનો, તેમની સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધા પૂરો નાશ કર્યો, પણ સર્વ ઢોર તથા નગરોની લૂંટ આપણે પોતાને સારું લીધા. અને તે વખતે યર્દન પાર અમોરીઓના બંને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી તે હેરમોન પર્વત સુધીનો દેશ આપણે જીતી લીધો. સિદોનિયો હેરમોનને સિરિયોન નામ આપે છે, ને અમોરીઓ તેને સનીર કહે છે. સપાટ પ્રદેશના સર્વ નગરો તથા આખો ગિલિયાદ તથા આખો બાશાન, તે છેક બાશાનમાં ઓગના રાજ્યના સાલખા તથા એડ્રે નગરો સુધી આપણે જીતી લીધા, કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે આમોન પુત્રોના રાબાહમાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ 9 હાથ તથા તેની પહોળાઈ 4 હાથ હતી. અને તે વખતે જે દેશનો કબજો આપણે લીધો તે નીચે મુજબ: આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલિયાદના પહાડી મુલકનો અડધો ભાગ તથા તેના નગરો મેં રૂબેનીઓને તથા ગાદીઓને આપ્યા, અને ગિલિયાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખો બાશાન મેં મનાશાના અર્ધકુળને આપ્યો. આર્ગોબનો આખો પ્રાંત એટલે આખો બાશાન દેશ મેં તમને આપ્યો, કે રફાઈઓનો દેશ કહેવાય છે. મનાશાના પુત્ર યાઈરે ગશુરિયો તથા માખાચ્યોની સરહદ સુધીનો આખો આર્ગોબ પ્રાંત લીધો, અને તેણે પોતાના નામ ઉપરથી તેમને એટલે બાશાનને હવ્વોથ યાઈર એ નામ આપ્યું, અને તે નામ આજ સુધી ચાલે છે. અને મેં માછીરને ગિલિયાદ આપ્યું, અને રૂબેનીઓને તથા ગાદીઓને મેં ગિલિયાદથી તે આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ કે જેની સરહદે તે ખીણની વચ્ચોવચ આવેલી હતી તે આપ્યો. એટલે યાબ્બોક નદી કે જે આમોન પુત્રોની સરહદ છે ત્યાં સુધીનો, વળી અરાબા તથા યર્દન તથા તેની સીમા પણ કિન્નેરેથી તે અરાબાહના સમુદ્ર એટલે ખારા સમુદ્રની પૂર્વ બાજુ જે પિસ્ગાહના ઢોળાવ તળે આવેલી છે ત્યાં સુધીનો પ્રદેશ. અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી કે યહોવા તમારા દેવે તમને આ દેશ વતન કરી લેવા સારું આપ્યો છે. તમે સર્વ શૂરવીર પુરુષો શસ્ત્ર સજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇસરાયેલ પુત્રોની આગળ પેલે પાર જાઓ, પણ તમારી સ્ત્રીઓ તથા તમારા બાળકો તથા તમારા ઢોર હું જાણું છું કે તમારી પાસે ઢોર ઘણા છે. જે નગરો મેં તમને આપ્યા છે તેમાં રહે, જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે, અને જે દેશ યહોવા તમારો દેવ તેઓને યર્દનને પેલે પાર આપવાનો છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી. ત્યાર પછી તમે બધા પોત પોતાના વતન જે મેં તમને આપ્યા છે તેમાં પાછા આવો. અને તે સમયે મેં યહોશુઆને એવી આજ્ઞા આપી કે જે સઘળું યહોવા તમારા દેવે આ બે રાજાઓને કર્યું છે તે તારી નજરે તે જોયું છે. તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું યર્દન ઉતરીને જાય છે તેઓને યહોવા કરશે. તમે તેઓથી ડરશો માં, કેમ કે યહોવા તમારો દેવ પંડે તમારી પક્ષે યુદ્ધ કરે છે. અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી કે હે પ્રભુ યહોવા, તે તારા સેવકને તારું મહાત્મ્ય તથા તારો બળવાન હાથ દેખાડવા માંડ્યા છે. કેમ કે આકાશમાં અથવા પૃથ્વીમાં એવો કયો દેવ છે કે જે તારા જેવા કામો તથા તારા જેવા મહાન કૃત્યો કરી શકે. કૃપા કરીને મને પાર જવા દે, ને યર્દનની પેલી પારનો ઉત્તમ દેશ એટલે તે ઉત્તમ ઊંચ પ્રદેશ તથા લબાનોન મને જોવા દે. પણ તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહીં, અને યહોવાએ મને કહ્યું કે તું આટલામાં જ સંતોષ માન. આ બાબત વિશે હવે પછી કદી મારી આગળ બોલીશ માં. પિસગાના શિખર ઉપર ચઢ, ને તારી દ્રષ્ટિ પશ્ચિમ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો, કેમ કે તું આ યર્દનની પાર જવા પામશે નહીં. પણ યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિંમત તથા બળ દે, કેમ કે તે આ લોકોને પેલી પાર દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે. એમ આપણે બેથ પેઓરની સામેની ખીણમાં પડાવ નાખ્યો. પુનર્નિયમનું પુસ્તક અને તેનો ચોથો અધ્યાય. અને હવે હે ઇસરાયેલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો. એ સારું કે તમે જીવતા રહો, ને જે દેશ યહોવા તમારા પિતૃઓનો દેવ તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો. જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહીં, તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહીં. એ માટે કે યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે તમે પાળો. બાળ પ્યોરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે. કેમ કે જે માણસો બાળ પ્યોરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તારા દેવે તારી મધ્યેથી વિનાશ કર્યો છે. પણ તમે જે યહોવા તમારા દેવને વળગી રહ્યા તે સર્વ આજે જીવતા રહ્યા છો. જો મેં તમને યહોવા મારા દેવના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે, એ સારું કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા સારું તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો, માટે તે પાળીને અમલમાં આણો. કેમ કે એથી દેશ જાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો. કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે ખરેખર આ મહાન દેશ જાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે, કેમ કે એવી કઈ મોટી દેશ જાતિ છે કે જેની સાથે કોઈ દેવ એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવા આપણો દેવ આપણે તેની વિનંતી કરીએ છીએ ત્યારે આપણી સાથે રાખે છે. અને એવી કઈ મોટી દેશ જાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા અદલ વિધિઓ તથા કાનૂનો હોય, કેવળ પોતા વિશે સાવધાન રહે ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ, રખે ને તારી નજરે જોયેલા કૃત્યો તો ભૂલી જાય, ને રખે ને તારા આયુષ્યના સર્વ દિવસો ભર તારા અંતઃકરણમાંથી તે જતા રહે, પણ તારા છોકરાને તથા તારા છોકરાના છોકરાને એ જણાવ. તું હોરેબમાં યહોવા તારા દેવની સમક્ષ ઊભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર ને હું તેઓને મારા વચન કહી સંભળાવીશ, એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી ઉપર રહે તેમાં તેઓ મારો ડર રાખતા શીખે ને પોતાના ફરજંદોને પણ તે શીખવે. અને તમે આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા અને પર્વત બળતો હતો ને તેના ભડકા ગગન સુધી પહોંચતા હતા ને અંધકાર તથા વાદળ તથા ઘોર અંધકાર બધે વ્યાપી ગયા હતા અને યહોવા ભડકાની મધ્યેથી તમારી સાથે બોલ્યો. તમે શબ્દોનો ઉચ્ચાર સાંભળ્યો ખરો પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહીં, તમે ફક્ત સાદ સાંભળ્યો. અને તેણે પોતાનો કરાર તમને જાહેર કર્યો ને તે એટલે 10 હુકમો પાડવાની તેણે તમને આજ્ઞા કરી અને તેણે 2 શિલાપાટીઓ પર તે લખ્યા અને તે સમયે યહોવાએ તમને વિધિઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું. એ સારું કે પેલી વાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો. માટે પોતા વિશે ઘણી સંભાળ રાખો, કેમ કે હોરેબમાં યહોવા ભડકા મધ્યેથી તમારી સાથે બોલ્યો તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહીં, રખે ને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે નર કે નારીની પ્રતિમા અથવા પૃથ્વી પરના કોઈ પશુની પ્રતિમા કે વાયુમાં ઉડનાર કોઈ પક્ષીની પ્રતિમા કે જમીન પર પેટે ચાલનાર કોઈ પ્રાણીની પ્રતિમા અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા તમે બનાવો. અને રખે ને વ્યોમ ભણી તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા એટલે આખું ગગન મંડળ કે જેઓને યહોવા તારા દેવે આકાશ તળેના સર્વ લોકોને વેચી આપ્યા છે તેઓને જોઈને તું આકર્ષાય ને તેઓની પૂજા કરે. પણ યહોવાએ તમને લોઢાની ભઠ્ઠીમાંથી એટલે મિસરમાંથી કાઢી આણ્યા છે, એ સારું કે જેમ આજે છો તેમ તમે તેના વારસાના લોક થાવ. વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયો ને તેણે એવા સોગંદ ખાધા કે તું યર્દનની પેલી પાર જવા પામશે નહીં, ને યહોવા તારો દેવ જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે તેમાં તું પ્રવેશ કરશે નહીં, પણ હું તો નિશ્ચય આ દેશમાં જ મરવાનો, હું યર્દન ઉતરવા પામવાનો જ નથી, પણ તમે તો પેલી પાર જશો ને એ ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો, તો તમે સંભાળજો. રખે ને જે કરાર યહોવા તમારા દેવે તમારી સાથે કર્યો છે તે તમે વિસ્તરી જાઓ ને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિશે યહોવા તારા દેવે તને મના કરી છે તે તમે પોતાને કાજે બનાવો, કેમ કે યહોવા તારો દેવ ભસ્મકારક અગ્નિરૂપ તથા આવેશી દેવ છે. તને છોકરા ને છોકરાના છોકરા થયા પછી ને તમે તે દેશમાં લાંબી મુદત સુધી રહ્યા પછી જો તમે ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ કરશો ને જે કામ યહોવા તારા દેવની નજરમાં દુષ્ટ છે તે કરીને તેને કોપાયમાન કરશો તો હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખીને કહું છું કે યર્દન ઉતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય ભોગવશો નહીં, પણ તમારો પૂરો નાશ કરી નાખવામાં આવશે અને યહોવા તમને દેશ જાતિઓ મધ્ય વિખેરી નાખશે ને જે દેશ જાતિઓ મધ્ય યહોવા તમને લઈ જશે તેઓ મધ્ય તમારામાંના થોડા જ બચશે અને ત્યાં રહીને તમે માણસના હાથના ઘડેલા લાકડાના તથા પથ્થરના દેવ દેવીઓની એટલે દેખી ન શકે કે સાંભળી ન શકે કે ખાઈ ન શકે કે સૂંઘી ન શકે એવા દેવ દેવીઓની સેવા કરશો. પણ જો ત્યાંથી તમે યહોવા તમારા દેવને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા જીવથી તેની ખોજ કરશે તો તે તને મળશે. જ્યારે તું સંકટમાં હોય ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય ત્યારે આખરે તું યહોવા તારા દેવની તરફ પાછો ફરીને તેનું કહેવું સાંભળશે, કેમ કે યહોવા તારો દેવ તે દયાળુ દેવ છે. તે તારો ત્યાગ કરશે નહીં ને તારો નાશ કરશે નહીં. તેમજ જે કરાર તેણે સોગન ખાઈને તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વિસરી જશે નહીં, કેમ કે દેવે મનુષ્યને પૃથ્વી પર ઉત્પન્ન કર્યું તે દિવસથી માંડીને તારી અગાઉનો જે વખત વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી પૂછીજો કે વારું આ મહામોટા કૃત્ય જેવું બીજું કંઈ થયું છે અથવા તેના જેવું કંઈ સાંભળવામાં આવ્યું છે. જેમ તે દેવની વાણી સાંભળી છે તેમ અગ્નિ મધ્યેથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું? અથવા જે બધું યહોવા તમારા દેવે મિસરમાં તમારે વાસ્તે તમારી નજર આગળ કર્યું તેમ કરીને એટલે પરીક્ષણો ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટા ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશ જાતિઓમાંથી પોતાને વાસ્તે દેશ જાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ દેવે યત્ન કર્યો છે? એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ દેવ છે અને તે વિના બીજો કોઈ નથી. તે તને બોધ આપે એ સારું તેણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવી અને પૃથ્વી પર તેણે તને મોટી આગ દેખાડી અને તેના શબ્દો અગ્નિ મધ્યેથી સાંભળ્યા અને તારા પિતૃઓ ઉપર તેની પ્રીતિ હતી તે માટે તેણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો એ માટે કે તે તારા કરતા મોટી તથા સમર્થ દેશ જાતિઓને તારી આગળથી હાંકી કાઢે ને તને તેઓના દેશમાં પ્રવેશ કરાવીને તે તને વારસામાં આપે જેમ આજ છે તેમ. માટે આજ તું જાણ તથા તારા અંતઃકરણમાં ઠસાવ કે ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ દેવ છે, તેના સિવાય બીજો કોઈ નથી. અને જે તેના વિધિઓ તથા તેની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવા કે તારું તથા તારી પાછળ તારા છોકરાનું ભલું થાય ને જે દેશ યહોવા તારો દેવ તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. ત્યાર પછી મૂસાએ યર્દન પાર ઉગમણી દિશાએ ત્રણ નગરો જુદા કર્યા. એ સારું કે જે મનુષ્ય ઘાતકે પોતાના પડોશીની સાથે અગાઉથી વેર ન હોય તેમ છતાં તેને અજાણે મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને તે બચી જાય. તે નગરો આ અરણ્યના સપાટ પ્રદેશમાં બેસે એ રૂબેનીઓને સારું અને ગિલિયાદમાં રામોજ એ ગાદીઓને સારું અને બાશાનમાં ગોલાન એ મનાશીઓને સારું અને જે નિયમ મૂસાએ ઇસરાયલ પુત્રોની આગળ મૂક્યો તે આ છે. ઇસરાયલ પુત્રો મિસરમાંથી નીકળ્યા ત્યારે મૂસાએ તેઓને જે સાક્ષ્યો તથા વિધિઓ તથા કાનૂનો કહી સંભળાવ્યા તે આ છે. અમોરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો ને જેને મૂસાએ તથા ઇસરાયલ પુત્રોએ મિસરમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશમાં યર્દન પાર બેસ પેઓરની સામેની ખીણમાં તે તેણે કહી સંભળાવ્યા અને તેઓએ તેના દેશને તથા બાશાનના રાજા ઓગના દેશને પોતાનું વતન કરી લીધું. તેઓ યર્દન પાર ઉગમણી દિશાએ વસનાર અમોરીઓના બે રાજાઓ હતા એટલે આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએરથી તે સિયોન પર્વત એટલે હેરમોન સુધીનો દેશ તથા યર્દન પાર પૂર્વ ગમ આખો આરાબા તે છેક પિસ્ગાના ઢોળાવની તળે આવેલા અરાબાહના સમુદ્ર સુધી. આમેન.
નિર્ગમનનું પુસ્તક, સોરી, પુનર્નિયમનું પુસ્તક અને તેનો પાંચમો અધ્યાય. અને મૂસાએ સર્વ ઇસરાયલને બોલાવીને તેઓને કહ્યું કે હે ઇસરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતા કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો તથા તે પાડીને તેમનો અમલ કરો. યહોવા આપણા દેવે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો. યહોવાએ એ કરાર આપણા પિતૃઓની સાથે તો નહીં પણ આપણી સાથે, હા આપણો સર્વે જેઓ આજે અહીં જીવતા છે તેમની સાથે કર્યો. યહોવાએ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે મોડામોડ વાત કરી. એ સમય યહોવાની વાણી તમને કહી સંભળાવવાને હું યહોવાની તથા તમારી વચમાં ઊભો રહ્યો હતો, કેમ કે તમે અગ્નિથી ભીંજેને પર્વત ઉપર ચડ્યા નહીં. તે એમ બોલ્યો કે મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા તારો દેવ છું. મારી સન્મુખ તારે કોઈ અન્ય દેવો ન હોય. તું પોતાને સારું કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશ માને કે નીચે ભૂમિ માને કે ભૂમિની તળેના પાણી માને કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ અને તેઓની સેવા ન કર, કેમ કે હું યહોવા તારો દેવ આવે છે દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓને ત્રીજી ચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર અને મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાડે છે તેની હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર છું. યહોવા તારા દેવનું નામ તું વૃથા ન લે, કેમ કે જે કોઈ યહોવાનું નામ વૃથા લે છે તેને તે નિર્દોષ ગણશે નહીં. યહોવા તારા દેવે તને આજ્ઞા આપી તે પ્રમાણે સાત દિવસ પવિત્ર પાડવાને તું સંભાળી રાખ. છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું સઘળું કામ કર, પણ સાતમો દિવસ યહોવા તારા દેવનો સાબાત છે તેમાં તું કઈ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ પણ ઢોર કે તારા દરવાજાની અંદર વસનાર પરદેશી કે સર્વ કે જેમ તને તેમજ તારા દાસ ને તથા તારી દાસીને વિશ્રામ મળે. અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો ને તારો દેવ યહોવા તને તારી પરાક્રમી હાથ વડે તથા લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યો. તે માટે યહોવા તારા દેવે તને સાત દિવસ પાડવાની આજ્ઞા આપી. યહોવા તારા દેવે તને આજ્ઞા આપી તે મુજબ તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ કે યહોવા તારો દેવ જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય ને તારું ભલું થાય. તું ખૂન ના કર, તું વ્યભિચાર ના કર, તું ચોરી ના કર, તું તારા પડોશીની વિરુદ્ધ સાક્ષી ના પૂર, તું તારા પડોશીને બહુ પડેલો ઉપર રાખ, અને તું તારા પડોશીનું ઘર, તેનું ખેતર કે તેનો દાસ કે તેની દાસી, તેનો બળદ કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. આ વચનો યહોવા પર્વત ઉપર અગ્ની જ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યથી પોતે સાથે તમારી આજથી સભાની આગળ બોલ્યો અને તેમાં તેણે કંઈ વધારો કર્યો નહીં. અને તેણે બે શિલાપાટીઓ પર તે લખીને મને આપી અને પર્વતમાંથી ભડકાની કરતા હતા ને તેની સાથે અંધકારની વચ્ચેથી નીકળતી વાણી તમે સાંભળી ત્યારે એમ થયું કે તમે એટલે તમારા કુળોના સ્વરો મૂક્યો તથા તમારા વડીલો મારી પાસે આવ્યા અને તમે કહ્યું કે જો યહોવા આપણા દેવે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું મહાત્મ્ય દેખાડ્યું છે ને અગ્નિજ્વાળા મધ્યેથી તેની વાણી આપણે સાંભળી છે. આપણે જોયું છે કે દેવ મનુષ્યની સાથે બોલે છે ને તેમ છતાં એ મનુષ્ય જીવતો રહે છે, તો હવે અમે શા માટે માર્યા છીએ? કેમ કે આ તો મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો યહોવા અમારા દેવની વાણી હવે અમે જરા પણ વધારે વાર સાંભળીશું તો અમે માર્યા જઈશું. કેમ કે સર્વ દેહધારીઓમાં એવો કોણ છે કે જે જીવતા દેવની વાણી અમે સાંભળી છે તેમ અગ્નિજ્વાળા મધ્યથી બોલતી સાંભળીને જીવતો રહ્યો હોય? તો પાસે જઈને યહોવા આપણો દેવ જે બોલે છે તે સગડું સાંભળ, અને યહોવા આપણો દેવ જે તને કહે તે સગડું તું અમને કહેજે, અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું. અને તમે મારી વાત મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાએ તમારો સાથ સાંભળ્યો, અને યહોવા મને કહ્યું કે આ લોકોએ જે કંઈ તને કહ્યું છે તે મેં સાંભળ્યું છે, જે બધું તેઓ બોલ્યા છે એ તેમનું કહેવું ઠીક છે. અરે જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાડે તો કેવું સારું, કેમ કે તારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય. જા, તેઓને કહે તમે તમારા તંબુએ પાછા જાઓ, પણ તું તો મારી પાસે ઊભો રહે ને હું તને સર્વ આજ્ઞાઓ વિધિઓ તથા કાનૂનો કહીશ ને તું તે સર્વ તેઓને શીખવજે. એ સારું કે જે દેશ હું તેઓને વતન તરીક કરી લેવા સારું આપું છું તેમાં તેઓ તે પાડે. માટે યહોવા તમારા દેવે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું, તમારે ડાબે કે જમણા હાથે વળવું નહીં. જે માર્ગ યહોવા તમારા દેવે તમને ફરમાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારું કે તમે જીવતા રહો ને તમારું ભલું થાય ને જે દેશનું વતન તમે પામશો તેમાં તમારું આયુષ્ય લાંબુ થાય. ઈશ્વર પિતા તે બધા વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
આમેન. બાઇબલ વાંચન માટે